એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે બધાનું એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આમ થોડું અટપટું જરૂર છે, પણ જેણે ફિલોસોફીની દુનિયામાં ખરેખર હલચલ મચાવી દીધી હતી.
નમસ્કાર. હા, પુસ્તકનું નામ છે ઓફ ગ્રામટોલોજી અને લેખક છે જેક્સ ડેરિડા. અને જુઓ, ભલે આ પુસ્તક 1967માં આવ્યું, પણ એની વાટો આજે પણ એટલી જ, કદાચ વધુ મહત્વની લાગે છે.
એમ, એવું શું છે ખાસ આ પુસ્તકમાં? આજે પણ એ કેવી રીતે લાગુ પડે?
એટલે જુઓ, તે ભાષા, સત્ય અને આપણે આપણી આસપાસની દુનિયાને કેવી રીતે સમજીએ છીએ ને, તેના પર જ મૂળભૂત સવાલો ઊભા કરે છે. ખાસ કરીને પેલી આપણી જૂની માન્યતા કે બોલાયેલો શબ્દ એટલે કે વાણી એ લખેલા શબ્દ કરતાં વધુ સારો, વધુ સાચો છે. બસ આ જ માન્યતા પર તે મોટો પ્રશ્નાર્થ મૂકે છે.
ઓ, અને હા, આજના ડિજિટલ યુગમાં તો આપણે કેટલું બધું લખીએ છીએ, નહીં? વોટ્સએપ, ઇમેલ, સોશિયલ મીડિયા સતત લખતા જ હોઈએ છીએ. એટલે કદાચ લેખન વિશેના ડેરિડાના વિચારો વધુ કામના બની જાય છે, ખરું ને?
બિલકુલ બરાબર. આપણે આજે આખી ચર્ચામાં એ જ સમજવાની કોશિશ કરીશું કે ડેરિડા ખરેખર શું કહેવા માંગતા હતા અને શા માટે એમના વિચારો આજે પણ આપણને આમ વિચારવા મજબૂર કરે છે. તો ચાલો ને શરૂઆત કરીએ લેખક જેક્સ ડેરિડાના પરિચયથી.
જેક્સ ડેરિડા, હા, નામ સાંભળીએ એટલે લાગે કે કોઈ બહુ મોટા ફિલોસોફર હશે, અને હતા પણ. 1930માં અલ્જીરિયામાં જન્મ્યા અને 2004માં ફ્રાન્સમાં એમનું અવસાન થયું. ડેરિડા 20મી સદીના સૌથી પ્રભાવશાળી અને, હા, એ પણ ખરું કે ક્યારેક બહુ વિવાદાસ્પદ પણ ગણાયા એ ફ્રેન્ચ ફિલોસોફર હતા. એમનું નામ મુખ્યત્વે જોડાયેલું છે વિકન્સ્ટ્રક્શન, ડીકન્સ્ટ્રક્શન સાથે.
અને એમની જે પૃષ્ઠભૂમિ છે ને, એ પણ એમના વિચારો સમજવામાં ઘણી મદદ કરે છે. એ ફ્રેન્ચ વસાહત હતી ત્યારે અલ્જીરિયામાં એક યહૂદી પરિવારમાં જન્મ્યા હતા. પછી ભણવા પેરિસ ગયા. એટલે પેલું ફ્રેન્ચ બૌદ્ધિક જગત હતું ને, એમાં તેઓ હંમેશા થોડા બહારના વ્યક્તિ જેવા રહ્યા.
એટલે ઇનસાઇડર આઉટસાઇડર જેવું કંઈક.
હા, બરાબર. અને આ અનુભવે જ એમને ભાષા, સંસ્કૃતિ, ઓળખ આ બધાની જે સીમાઓ આપણે આમ કુદરતી માની લઈએ છીએ ને, એ ખરેખર કેટલી કૃત્રિમ અને મનસ્વી છે એના પર વિચારવા માટે પ્રેર્યા.
એટલે કે જે ભેદ બીજાઓને એકદમ સ્પષ્ટ દેખાતા હતા, દાખલા તરીકે ફ્રેન્ચ અને અરબી કે પછી યુરોપિયન અને આફ્રિકન, એના પર જ ડેરિડાને સવાલો થતા હતા. આ કારણે જ પશ્ચિમી ફિલોસોફીમાં જે પૂર્વગ્રહો છુપાયેલા હતા એમને જોવાની એક અલગ જ નજર મળી અમને.
ચોક્કસ. અને જ્યારે 1967માં ઓફ ગ્રામેટોલોજી આવ્યું ને, ત્યાં સુધીમાં તો તેઓ ફિલોસોફીની જે પરંપરાગત માન્યતાઓ હતી એને પડકારનાર એક જાણીતો અવાજ બની ગયા હતા.
તો પછી આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એકદમ આમ સાદી ભાષામાં કહીએ તો ડેરિડા શું કહેવા માગે છે આમાં?
જો સાવ સરળ રીતે કહેવું હોય તો ડેરિડા કહે છે કે આખી પશ્ચિમી વિચારધારામાં છેક પ્લેટોના સમયથી લઈને અત્યાર સુધી એક બહુ ઊંડો પૂર્વગ્રહ રહેલો છે, અને એ પૂર્વગ્રહ છે બોલાયેલા શબ્દ તરફી, એટલે કે વાણી, લોગોસ તરફી. આને તેઓ નામ આપે છે લોગોસેન્ટ્રિઝમ.
લોગોસેન્ટ્રિઝમ એટલે કે આપણું એવું માનવું કે જ્યારે કોઈ બોલે છે ત્યારે એનો વિચાર એકદમ સીધો, શુદ્ધ સ્વરૂપે આપણા સુધી પહોંચે છે, જાણે જીવંત છે, હાજર છે. જ્યારે લખેલો શબ્દ એ તો ખાલી પડછાયો છે, નિર્જીવ છે, બીજા નંબરનો છે, અને ક્યારેક તો ગેરમાર્ગે પણ દોરે, એવું કંઈક.
હા, બરાબર પકડ્યું. આપણે ઘણીવાર બોલીએ છીએ ને કે રૂબરૂ મળીએ તો સારું, અથવા લખવામાં તો ગેરસમજ થઈ જાય યાર. આ બધી વાતો પાછળ ક્યાંક ને ક્યાંક આ જ લોગોસેન્ટ્રિક વિચાર છુપાયેલો છે. પ્લેટોએ પણ કહેલું કે લેખન તો યાદશક્તિને નબળી પાડે છે અને સત્યથી દૂર લઈ જાય.
પણ ડેરિડા આ વાત નથી માનતા.
જરાય નહીં. ડેરિડાનું મુખ્ય દાવો જ એ છે કે આ જે વાણી અને લેખનનો ઊંચ નીચનો ક્રમ આપણે બનાવી દીધો છે એ ખોટો છે. એ ભાષા અને અર્થ ખરેખર કેવી રીતે બને છે એની ખોટી સમજ પર જ આધાર રાખે છે. ડેરિડા તો ઉલટું બતાવે છે કે જે બાબતોને આપણે લેખનની ખામીઓ ગણીએ છીએ, જેમ કે લખનાર હાજર નથી, અર્થ સમજવા બીજા શબ્દો પર આધાર રાખવો પડે છે, શબ્દ અને વિચાર વચ્ચે લેખન એક માધ્યમ બની જાય છે, આ બધી જ બાબતો તો વાણી માટે પણ એટલી જ સાચી છે.
એક મિનિટ, આ થોડું આમ ગૂંચવાડા જેવું લાગે છે. વાણીમાં તો બોલનાર અને સાંભળનાર બંને હાજર હોય છે ને?
હોય છે, હા. પણ શું અર્થ તરત જ એકદમ 100% શુદ્ધતાથી પહોંચી જાય છે? શું વાણીમાં ગેરસમજ નથી થતી? શું બોલાયેલા શબ્દોનો અર્થ પણ બીજા શબ્દો અને સંદર્ભ પર આધાર નથી રાખતો? ડેરિડા કહે છે કે વાણી પણ લેખન જેવા જ સિદ્ધાંતો પર ચાલે છે. એને પણ વારંવાર બોલી શકાય, એનો પણ સંદર્ભ બદલાય તો અર્થ બદલાઈ શકે, એમાં પણ બોલનારનો શુદ્ધ વિચાર ક્યારે સીધો પકડાતો નથી. એટલે ડેરિડાનો મુખ્ય હેતુ શું છે? તો કે પશ્ચિમી ફિલોસોફીની પેલી મેટાફિક્સિસ ઓફ પ્રેઝન્સ, એટલે કે શુદ્ધ, તાત્કાલિક, વચેટિયા વગરના સત્ય કે અર્થની જે સતત શોધ ચાલ્યા કરે છે, એને ઉજાગર કરવી અને એને તોડી પાડવી. તેઓ કહે છે કે આવો કોઈ શુદ્ધ તાત્કાલિક અર્થ છે જ નહીં, એ ખાલી ભ્રમ છે.
અને આ ભ્રમને તોડવા માટે જ એમની પેલી પદ્ધતિ છે ડીકન્સ્ટ્રક્શન. મતલબ કે કોઈ લખાણને બરાબર ધ્યાનથી વાંચીને એની અંદર જ રહેલા વિરોધાભાસો, એની છુપાડેલી ધારણાઓ અને એ કેવી રીતે પોતાની જ વાતને ખોટી પાડે છે એ બતાવવું.
બરાબર. અને પુસ્તકમાં તેઓ આ જ કરે છે. પ્લેટોથી શરૂ કરીને આધુનિક ભાષાશાસ્ત્રી સોસ્યુર, ફિલોસોફર રૂસો, નૃવંશર શાસ્ત્રી લેવી સ્ટ્રાઉસ, આવા મોટા મોટા વિચારકોના લખાણોનું તેઓ રીકન્સ્ટ્રક્શન કરે છે.
આ ચર્ચામાં કેટલાક ખાસ શબ્દો આવે છે જે ડેરિડા વાપરે છે, એ સમજવા જરૂરી લાગે છે. જેમ કે આર્કે રાઇટિંગ આ બધી શું છે?
જુઓ, સામાન્ય રીતે રાઇટિંગ એટલે આપણે શું સમજીએ? કાગળ પરના અક્ષરો, બરાબર. પણ ડેરિડા આર્કે રાઇટિંગ શબ્દ એક બહુ મોટા વ્યાપક અર્થમાં વાપરે છે. એમનું કહેવું છે કે કોઈપણ સંકેત પ્રણાલી, પછી એ બોલાતી ભાષા હોય, લખાતી લિપિ હોય, ઇશારાની ભાષા હોય કે પછી ટ્રાફિક સિગ્નલ હોય, એ શક્ય બને ને એ પહેલાં એક મૂળભૂત વ્યવસ્થા અથવા માળખું જરૂરી છે. આ માળખું શેનું બનેલું છે? તો કે તફાવત, અંતર અને પુનરાવર્તન કરવાની શક્યતા. દાખલા તરીકે, શબ્દો વચ્ચે જો જગ્યા ન હોય, મૌન ન હોય, તો આપણે સમજી શકીએ ખરા? આ જે મૂળભૂત નિશાનીઓ બનવાની શરત છે એને ડેરિડા આર્કે રાઇટિંગ કહે છે. તે વાણી અને આપણે જેને લેખન કહીએ છીએ એ બંને કરતાં પણ વધુ પાયાનું છે.
ઓહો, એટલે લેખન એટલે ફક્ત અક્ષરો નહીં પણ કોઈ પણ જાતનું નિશાન પાડવું કે ભેદ કરવો. રસપ્રદ. ચાલો હવે પુસ્તકના મુખ્ય ભાગો તરફ જઈએ. પહેલો ભાગ છે પત્ર પહેલા લેખન, રાઇટિંગ બિફોર ધ લેટર.
હા, આ ભાગમાં ડેરિડા શરૂઆતમાં તો પુસ્તકનો અંત જાહેર કરે છે. એનો મતલબ એવો નથી કે પુસ્તકો છપાશે નહીં, પણ જ્ઞાનને એક બંધ, એક રેખામાં ચાલતા પુસ્તકમાં સમાવી શકાય એ વિચારનો અંત. અને પછી લેખનની શરૂઆતની વાત કરે છે, એટલે કે અર્થ એક ખુલ્લા, ગૂંથાયેલા જાળા જેવો છે જેનો કોઈ એક નિશ્ચિત છેડો નથી. પછી તેઓ ભાષાશાસ્ત્ર અને નૃવંશાસ્ત્ર જેવા માનવ વિજ્ઞાનોની ટીકા કરે છે, કારણ કે તેઓ હજુ પણ વાણીને વધુ મહત્વ આપવાના જૂના પૂર્વગ્રહમાં જ ફસાયેલા છે એમ ડેરિડાનું માનવું છે.
અને અહીં જ તેઓ આધુનિક ભાષાશાસ્ત્રના પિતા ગણાય છે ને ફર્ડિનાન્ડ ડી સોસ્યુર, એમની સાથે વાતચીત શરૂ કરે છે. સોસ્યુરે તો કહેલું કે ભાષા એ તફાવતોની સિસ્ટમ છે, જેમ કે બિલાડી શબ્દનો અર્થ એટલા માટે છે કે તે કૂતરો નથી, ઉંદર નથી વગેરે. આ તો ડેરિડાની વાત જેવું જ લાગે છે, નહીં?
હા, અને ડેરિડા સોસ્યુરની આ વાતની પ્રશંસા પણ કરે છે કે તેમણે ભાષાને તફાવતોની રમત તરીકે જોઈ અને કહ્યું કે શબ્દ એટલે સિગ્નિફાયર અને તેનો અર્થ સિગ્નિફાઈડ વચ્ચેનો સંબંધ મનસ્વી છે, એ વાત બરાબર. પણ ડેરિડા સોસ્યુરની એક મોટી મર્યાદા પણ બતાવે છે, અને એ છે એમનો સ્પષ્ટ ફોનોસેન્ટ્રિઝમ.
ફોનોસેન્ટ્રિઝમ એ શું મળે?
એટલે વાણીને, ફોન એટલે ધ્વનિ, કેન્દ્રમાં રાખવાનો આગ્રહ. સોસ્યુર સ્પષ્ટપણે માને છે કે ભાષાશાસ્ત્ર મુખ્યત્વે વાણીનું જ વિજ્ઞાન છે. લેખન એ તો વાણીનું ખાલી એક ગૌણ, ખામી ભરેલું અને આમ જુઓ તો બગડેલું પ્રતિનિધિત્વ છે. ડેરિડા કહે છે કે આ જ એમની મોટી ભૂલ છે. વાણી પોતે જ એ જ સિદ્ધાંતો પર ચાલે છે. તફાવત, મનસ્વીપણું, પુનરાવર્તન, જે સોસ્યુર લેખનના ગણાવે છે. એટલે ડેરિડા પેલું આર્કે રાઇટિંગને વધુ મૂળભૂત ગણાવે છે, જે વાણી અને લેખન બંનેને શક્ય બનાવે છે.
અને પશ્ચિમમાં જે ફોનેટિક લિપિઓ છે, જે ધ્વનિઓનું પ્રતિનિધિત્વ કરે, જેમ આપણી ગુજરાતી કે દેવનાગરી, એને આટલું બધું મહત્વ કેમ મળ્યું?
ડેરિડાના મતે કારણ કે એ લિપિઓ જાણે વાણીની સીધી નકલ કરતી હોય ને એવો ભ્રમ ઊભો કરે છે. તે હાજરીના ભ્રમને વધુ મજબૂત કરે છે, જાણે બોલનારનો વિચાર સીધો જ લેખનના કોઈ વચેટિયા વગર શ્રોતા સુધી પહોંચી રહ્યો હોય.
સમજાયું. હવે પુસ્તકના બીજા ભાગ પર આવીએ. પ્રકૃતિ સંસ્કૃતિ લેખન, નેચર કલ્ચર રાઇટિંગ, અહીં મુખ્યત્વે બે મોટા વિચારકો પર ધ્યાન છે, ઝોન જેક્સ રૂસો અને ક્લોડ લેવી સ્ટ્રોસ. રૂસોનું નામ તો સાંભળ્યું છે, જે પ્રકૃતિ તરફ પાછા વળવાની વાત કરતા હતા.
બરાબર. ડેરિડા રૂસોને પેલી પશ્ચિમી લોગોસેન્ટ્રિક પરંપરાના એક મુખ્ય ઉદાહરણ તરીકે જુએ છે. રૂસોના લખાણોમાં પ્રકૃતિ, શુદ્ધ ઉત્પત્તિ અને વાણીની જે પ્રામાણિકતા છે એના માટે એક ઊંડો નોસ્ટાલ્જિયા, એક ઝુરાપો દેખાય છે. એમના મતે સમાજ, સંસ્કૃતિ અને ખાસ કરીને લેખન, આ બધું કુદરતી શુદ્ધતાનો ભ્રષ્ટાચાર છે. વાણી જાણે લાગણીઓ અને સમુદાય સાથે જોડાયેલી છે, જ્યારે લેખન ઠંડા દિમાગ અને સામાજિક અંતર સાથે.
અને પેલા બીજા વિચારક લેવી સ્ટ્રોસ, જે પ્રખ્યાત નૃવંશ શાસ્ત્રી હતા.
હા, લેવી સ્ટ્રોસ. એમણે એમના પુસ્તક પ્રિસ્ટસ ટ્રોપિક્સમાં બ્રેઝિલના નામ્બિકવારા આદિવાસી સમુદાય સાથેના પોતાના અનુભવો લખ્યા છે. એમાં એક બહુ જાણીતો પ્રસંગ છે લેખન પાઠનો. લેવી સ્ટ્રોસ વર્ણવે છે કે કેવી રીતે લેખનનો પરિચય આ સમુદાયમાં સત્તા અને શોષણના એક સાધન તરીકે થાય છે અને જાણે એમની નિર્દોષતાનો અંત આવી જાય છે.
ઓહ, પણ ડેરિડા તો આ બંને સાથે સંમત નથી થતા, ખરું ને? રૂસો અને લેવી સ્ટ્રોસ સાથે.
હા, ડેરિડા લેવી સ્ટ્રોસમાં જે પેલી રૂસો જેવી જ નોસ્ટાલ્જિયા છે એની ટીકા કરે છે. તેઓ દલીલ કરે છે કે લેવી સ્ટ્રોસ જે સમાજને લેખન વગરનો અને શુદ્ધ માને છે એ ખરેખર એવો હતો જ નહીં. લેવી સ્ટ્રોસના પોતાના વર્ણનો જ બતાવે છે કે નામ્બિકવાળા સમાજમાં પણ ઊંચ નીચ, નિયમો, વર્ગીકરણ અને સામાજિક લેખન પેલા આર્કે રાઇટિંગના અર્થમાં તો પહેલેથી જ હાજર હતા. ફોનેટિક લેખન આવ્યું એટલે કંઈ હિંસા શરૂ નથી થઈ ગઈ, પણ જે હિંસા અને સત્તાની રમતો પહેલેથી ચાલતી હતી એને ખાલી નવું રૂપ મળ્યું.
અને અહીં જ પેલો સપ્લિમેન્ટવાળો વિચાર આવે છે ને, એ જરા ફરી સમજાવશો? એ બહુ મહત્વનો લાગે છે.
ચોક્કસ. આ ડેરિડાના સૌથી આમ રસપ્રદ અને ક્રાંતિકારી વિચારોમાંનો એક છે સપ્લિમેન્ટ. એટલે શું? પૂરક, વધારાનું, જે કોઈ મૂળ વસ્તુમાં ઉમેરાય. રૂસો આ શબ્દ વારંવાર વાપરે છે. લેખન એ વાણીનું સપ્લિમેન્ટ છે, શિક્ષણ એ પ્રકૃતિનું સપ્લિમેન્ટ છે, વગેરે. હવે રૂસો માટે સપ્લિમેન્ટ હંમેશા બહારની કૃત્રિમ ગૌણ વસ્તુ છે, જે મૂળ સંપૂર્ણ વસ્તુને પૂરક બને છે, એમાં કંઈક ઉમેરે છે.
પણ ડેરિડા કહે છે કે આટલું સીધું સાદું નથી આ.
બિલકુલ. ડેરિડા અહીં જ પોતાની કમાલ બતાવે છે. તેઓ કહે છે કે જે વસ્તુને ફક્ત વધારાની ગણવામાં આવે છે તે ખરેખર તો મૂળ વસ્તુમાં રહેલી કોઈક ઉણપ, કોઈક ખાલીપો છે એને દેખાડે છે અને ભરે પણ છે. એ ખાલી ઉમેરો નથી, પણ બદલી પણ છે. જરા વિચારો, જો વાણી પોતે જ સંપૂર્ણ અને પૂરતી હોત તો એને સાચવવા કે વિસ્તારવા માટે લેખનની જરૂર જ કેમ પડત? જો પ્રકૃતિ સંપૂર્ણ હોત તો શિક્ષણની જરૂર કેમ પડત?
વાહ, એટલે જે વધારાનું લાગે છે એ ખરેખર તો મૂળની અધૂરપ બતાવે છે. એનો મતલબ કે પેલી કહેવાતી શુદ્ધ ઉત્પત્તિ ક્યારે શુદ્ધ હતી જ નહીં.
એક્ઝેક્ટલી. બસ આ જ મુદ્દો છે. ડેરિડા કહે છે કે સપ્લિમેન્ટ તો શરૂઆતથી જ જરૂરી હતું. વાણીને લેખનની જરૂર હતી, પ્રકૃતિને સંસ્કૃતિની. જે મૂળ મનાય છે એ પોતે જ આ પૂરક તત્વ પર આધાર રાખતું હતું. આનાથી પેલો વાણી લેખન, પ્રકૃતિ સંસ્કૃતિ જેવો ઊંચ નીચનો ક્રમ જ તૂટી પડે છે.
આ ખરેખર વિચારતા કરી દે તેવી વાત છે. ચાલો આપણે આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એને ફરી એકવાર યાદ કરી લઈએ, જેથી બધાને સ્પષ્ટ ખ્યાલ આવી જાય.
હા, સૌથી પહેલો અને મુખ્ય મુદ્દો તો પેલો જ. પશ્ચિમી વિચારધારામાં વાણી અને હાજરી, પ્રેઝન્સ, માટે જે પક્ષપાત છે લોગોસેન્ટ્રિઝમ એની આકરી ટીકા. ડેરિડા બતાવે છે કે વાણી પણ લેખન જેવી જ છે, એ પણ ગેરહાજરી, તફાવત અને પુનરાવર્તન પર જ નિર્ભર છે. કોઈ તાત્કાલિક શુદ્ધ અર્થ જેવી વસ્તુ નથી, એ ભ્રમ છે.
બરાબર. બીજો મુદ્દો,
અર્થ ક્યારે સ્થિર નથી હોતો. હા, અર્થ હંમેશા બીજા શબ્દો સાથેના તફાવત અને સમયના વિલંબ દ્વારા રચાય છે. આ જ એમનો ડિફરન્સનો ખ્યાલ છે. એટલે કે અર્થ હંમેશા થોડો આગળ, થોડો બીજે ક્યાંક હોય છે, ક્યારે પૂરેપૂરો પકડાતો નથી. જેમ આપણે ડિક્શનરીમાં એક શબ્દનો અર્થ જોઈએ તો બીજા શબ્દો મળે, એનો અર્થ જોઈએ તો વળી બીજા. આ રમત ક્યારે પૂરી ના થાય.
ત્રીજું, પેલો પૂરકનો તર્ક.
હા, કે જે વસ્તુને આપણે ગૌણ, વધારાની કે નકલ માનીએ છીએ તે ઘણીવાર મૂળભૂત અને અનિવાર્ય સાબિત થાય છે, અને એ મૂળ વસ્તુની જ અપૂર્ણતાને ઉજાગર કરે છે. આનાથી બધા જ ઊંચ નીચના સંબંધો પર સવાલ ઊભા થાય છે.
અને ચોથું, દ્વિસંગી વિરોધોનું રિકન્સ્ટ્રક્શન, એટલે કે પશ્ચિમી વિચારધારા જે જોડીઓ પર ચાલે છે, વાણી લેખન, પ્રકૃતિ સંસ્કૃતિ, પુરુષ સ્ત્રી, કારણ લાગણી, આવી બધી. ડેરિડા બતાવે છે કે આ જોડીઓ સ્થિર નથી, એનો ઊંચ નીચનો ક્રમ પલટાવી શકાય છે અને બંને એકબીજા પર આધાર રાખે છે. આપણે આ કાળું ધોળું વિચારમાંથી બહાર આવવાની જરૂર છે.
સાચી વાત. અને જો આપણે આ વિચારોને આપણા ભારતીય કે ગુજરાતી સંદર્ભમાં જોઈએ તો આપણી મૌખિક પરંપરાઓ તો કેટલી સમૃદ્ધ છે, ગુરુમુખે જ્ઞાન મેળવવાનું મહત્ત્વ કેટલું બધું છે, પણ સાથે સાથે લેખિત શાસ્ત્રોનું પણ એટલું જ મહત્ત્વ છે. શું આપણે પણ ક્યારેક મૌખિક પરંપરાને વધુ જીવંત અને લેખિતને થોડી સુખી નથી ગણતા?
હા, એવું બને છે. અથવા તો ઉલટું પણ. આજકાલ શિક્ષણમાં જુઓ ને, લેખિત પરીક્ષાઓ અને ડિગ્રીઓનું મહત્ત્વ એટલું વધી ગયું છે કે કદાચ પેલું મૌખિક જ્ઞાન, પરંપરાગત કળા કે અનુભવથી મળેલું જ્ઞાન, એ બધું પાછળ રહી જાય છે. આ પણ એક જાતનો પદાનુક્રમ જ છે ને, જેને ડેરિડાના વિચારોથી પડકારી શકાય.
બરાબર. ડેરિડાના લખાણોમાં કેટલાક વાક્યો એવા છે જે બહુ ફેમસ થયા છે, ભલે ક્યારેક એનાથી ગેરસમજ પણ ઊભી થઈ હોય.
જેમ કે એમનું કદાચ સૌથી વધુ ચર્ચાયેલું વાક્ય, પાઠ્યની બહાર કંઈ નથી, ઇલનિયાપા દો ઓર ટેક્સ્ટ. આનો શું મતલબ કાઢવો? શું દુનિયા જેવું કંઈ છે જ નહીં?
ના ના ના, એવું બિલકુલ નથી કહેતા તેઓ. ડેરિડા એમ નથી કહેતા કે આ પહાડ, નદી કે આ ખુરશી, એનું ભૌતિક અસ્તિત્વ જ નથી. પણ તેઓ એમ કહે છે કે આપણને આ વાસ્તવિકતા કે ઇતિહાસ કે આપણી પોતાની ચેતના સુધી પહોંચવાનો કોઈ સીધો, ભેળસેળ વગરનો રસ્તો નથી. આપણો બધો જ અનુભવ, બધી જ સમજ, ભાષા, સંકેતો, સાંસ્કૃતિક માળખા, એટલે કે એક પ્રકારના પાઠ્ય, ટેક્સ્ટ દ્વારા જ આપણા સુધી પહોંચે છે, એનાથી જ ઘડાયેલી છે. આપણે હંમેશા અર્થઘટન જ કરી રહ્યા છીએ. કોઈ શુદ્ધ ભાષા પહેલાંની વાસ્તવિકતા આપણને સીધી મળતી નથી, બધું જ એક પ્રકારનું વાંચન છે.
ઓકે, એટલે બધું જ અર્થઘટન છે. બીજું એક વાક્ય જે પેલા પૂરકના તર્કને સ્પષ્ટ કરે છે, પૂરક પૂરક બને છે તે ફક્ત બદલવા માટે ઉમેરે છે.
હા, આ એ જ વાત પર ભાર મૂકે છે કે જે ઉમેરો કરવામાં આવે છે, પેલું સપ્લિમેન્ટ, એ ખાલી જગ્યા નથી ભરતું, પણ ઘણીવાર મૂળ વસ્તુની જગ્યા જ લઈ લે છે. એ સૂચવે છે કે મૂળ વસ્તુ પહેલેથી જ અધૂરી હતી, તેને આ પૂરકની જરૂર હતી. શુદ્ધ, પોતાનામાં સંપૂર્ણ ઉત્પત્તિ જેવી કોઈ વસ્તુ હોતી નથી.
અને ત્રીજું, ડિફરન્સ વિશે. ડિફરન્સ તે છે જે હાજર હોવાની રજૂઆતને શક્ય બનાવે છે.
આ થોડું ઊંડું છે પણ મહત્વનું છે. એનો અર્થ એ છે કે કોઈ વસ્તુ હાજર કે અર્થપૂર્ણ તરીકે આપણી સામે આવે એ માટે તફાવત અને વિલંબ જરૂરી છે. જેમ કે લાલ રંગનો અર્થ આપણને ત્યારે જ સમજાય છે જ્યારે તે લીલો નથી, પીળો નથી. અને લાલ શબ્દ સાંભળતા જ આપણા મનમાં લાલનો સંપૂર્ણ ખ્યાલ નથી આવી જતો, એ બીજા ખ્યાલો સાથે જોડાયેલો છે, એનો અર્થ થોડો વિલંબિત છે. આ તફાવત અને વિલંબની જે રમત છે એના વગર હાજરી શક્ય જ નથી.
ભલે આ બધા વિચારો થોડા ફિલોસોફિકલ લાગે, પણ શું આપણા રોજબરોજના જીવનમાં આનો કોઈ ઉપયોગ છે? આપણે શું શીખી શકીએ આમાંથી?
અરે, ઘણું બધું. સૌથી પહેલું તો એ આપણી વિવેચનાત્મક વિચારસરણીને બહુ મજબૂત બનાવે છે. આપણને જે બાબતો એકદમ કુદરતી કે સ્વાભાવિક લાગે છે, જેમ કે અમુક જોડીઓ, પુરુષ સ્ત્રી આપણું પારકું સારું ખરાબ કે ઊંચ નીચના ક્રમ એના પર સવાલ ઉઠાવતા શીખવે છે. જાહેરાતો, સમાચારો, રાજકીય ભાષણોમાં શું કહેવાયું છે અને શું આમ દબાવી દેવાયું છે તે જોવાની દ્રષ્ટિ મળે છે.
અને આપણા આજના ડિજિટલ જીવન માટે આ કેવી રીતે ઉપયોગી છે?
એ તો ખૂબ જ ઉપયોગી છે. ડેરિડાનું લેખન પરનું ધ્યાન આજે વધુ મહત્વનું બની ગયું છે. ઓનલાઈન દુનિયામાં આપણી ઓળખ કેવી રીતે બને છે? શું વિડીયો કોલ ખરેખર ટેક્સ્ટ મેસેજ કરતા વધુ વાસ્તવિક કે પ્રામાણિક ગણાય? શા માટે? ડેરિડા આપણને આવા પ્રશ્નો પૂછવા માટે પ્રેરે છે. આપણી ઓનલાઈન હાજરી અને ગેરહાજરીના અર્થો શું છે એના પર વિચારવા મજબૂર કરે છે.
અને કાયદો કે સાહિત્યના અર્થઘટનમાં પણ આ મદદ કરી શકે?
ચોક્કસ. કાયદાનો કોઈ એક મૂળ હેતુ જેવો સ્થિર અર્થ નથી હોતો. સમય અને સંદર્ભ બદલાય એટલે અર્થઘટન પણ બદલાય. એવી જ રીતે કોઈ કવિતા, વાર્તા કે ફિલ્મના કોઈ એક સાચા અર્થ પાછળ પડવાને બદલે એની જે અનેક શક્યતાઓ છે, એની અસ્પષ્ટતાઓ છે, એના વિરોધાભાસો છે, એને માણવાનું, એની કદર કરવાનું શીખવી શકે છે.
એટલે કે કોઈ એક જ જવાબ શોધવાને બદલે પ્રશ્નો પૂછતા રહેવાનું અને જુદા જુદા દ્રષ્ટિકોણ સમજવાનું મહત્વ છે.
હા, બરાબર. અને વ્યક્તિગત સ્તરે પણ આપણી ઓળખ કોઈ એક સ્થિર વસ્તુ નથી, પણ એક સતત લખાતા અને ફરી લખાતા પાઠ્ય જેવી છે. આપણા શબ્દો, આપણા કામ, આપણા સંબંધો, એના દ્વારા તે સતત ઘડાતી રહે છે.
સાચે જ. આ પુસ્તક વિશે વાત કરીને ઘણું નવું જાણવા મળ્યું. મને અંગત રીતે એ જાણીને બહુ નવાઈ લાગી કે પેલો વાણીને લેખન કરતા શ્રેષ્ઠ ગણવાનો પૂર્વગ્રહ એ કેટલો ઊંડો અને વ્યાપક છે, છેક પ્લેટોથી લઈને આધુનિક ભાષાશાસ્ત્ર સુધી. આપણે પણ કદાચ અજાણતા જ ઘણીવાર આવું વિચારતા હોઈએ છીએ.
અને મને પેલો પૂરકનો વિચાર બહુ જ ગમ્યો. કેવી રીતે જે વસ્તુ વધારાની લાગે છે એ જ ખરેખર જરૂરી અને મૂળભૂત હોઈ શકે છે. આ વાત તો જીવનના કેટલાય ક્ષેત્રોમાં લાગુ પડે એવું લાગે છે. એ ખરેખર આપણી જોવાની રીત બદલી નાખે છે.
તો આટલી સરસ ચર્ચા પછી સાંભળનારાઓ માટે મુખ્ય બોધપાઠ શું ગણી શકાય? આપણે શું લઈ જઈ શકીએ આમાંથી?
કદાચ એ કે આપણે પેલા સરળ જવાબો અને શુદ્ધ ઉત્પત્તિની જે શોધ છે એને છોડીને દુનિયાની જે જટિલતા છે એને સ્વીકારવાની જરૂર છે. બધું જ મધ્યસ્થી પામેલું છે, બધું જ અર્થઘટનને આધીન છે. અર્થ ક્યાંક તૈયાર નથી પડ્યો, એ તો ભાષા અને સંદર્ભની રમતમાં સતત બનતો રહે છે. ભાષા ખાલી વાસ્તવિકતાનો ફોટો નથી પાડતી, એ વાસ્તવિકતાને ઘડે પણ છે. એટલે આપણે જે વાંચીએ, સાંભળીએ, બોલીએ એના પ્રત્યે વધુ સજાગ અને વિવેચક બનવાની જરૂર છે.
અરે હા, શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. આપણા રોજબરોજના સંદેશા વ્યવહારમાં, પછી એ વોટ્સએપ ચેટ હોય, ઈમેલ હોય કે રૂબરૂ વાતચીત હોય, શું આપણે અજાણતા વાણી અને લેખન વચ્ચે અથવા પેલી હાજરી અને ગેરહાજરી વચ્ચે કોઈ ઊંચ નીચનો ક્રમ બનાવી દઈએ છીએ? શું આપણે કોઈના રૂબરૂ બોલાયેલા શબ્દોને એના લખેલા મેસેજ કરતાં હંમેશા વધુ સાચા માની લઈએ છીએ? જરા વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.